લોહિયાનું છઠ્ઠું વચનામૃત સંવત 1877ના માક્ષર સુધી એક પડવાને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોહિયા મધ્યે સુરા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને દોરો ખેસ પહેર્યો હતો તથા દોરી છીટની ડગલી પહેરી હતી તથા દોરો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે દોરે ફેંટે કરીને બોકાની વારી હતી અને તે દોરા ફેંટાનું છોગલું માથે લટકતું હતું અને ચોફાર ઓઢ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જે સત્સંગ થયા પછી દુર્લભમાં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પરમહંસ વતે ન થયો, તે શ્રીજી મહારાજે કર્યો, જે એકાંતિકપણું એમાં આવે તે અતિશય દુર્લભ છે. તે એકાંતિકપણું તે શું? તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય યુક્ત જે ભગવાનની ભક્તિ કરવી તેને એકાંતિકપણું કહીએ. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ધર્મ સંબંધી સાધનમાં એવું કયું સાધન છે જે એક રાખીએ કરીને સર્વે ધર્મ રહે? અને ભગવાન સંબંધી જે ભજન, સ્મરણ, કીર્તન, વાર્તા એ આદિક જે સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે આપત્કાર હોય અને સર્વે જાય અને જો એક રહે તો સર્વે રહે? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ધર્મ સંબંધી સાધનમાં તો એક નિષ્કામપણું હોય તો સર્વે સાધન આવે અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે કેવી મતિ એક પ્રકારની રાખે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય અને ન ફેરવીએ તો ભૂંડું થાય? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાનના નિશ્ચયરૂપ જે મતિ તેને તો ફરવા જ દેવી નહીં અને ભગવાનનો મહાત્મય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય અને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણે જે મતિમાં નિશ્ચય કર્યો હોય, જે મારે આમ કરવું છે, તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી અને સંત કહે છે અહીં બેસવું નહીં ને આ કરવું નહીં તો તે ઠેકાણે બેસવું નહીં અને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય અને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, છે કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય અને તેને પાસે બેસીએ અને વાત સાંભળીએ તો દોષ લાગે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો, છે જેને ભગવાનના નિશ્ચય હોય અને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આશક્તિ હોય તથા દેહ અભિમાન હોય તથા માન હોય અને તેને ભગવાન તથા સંત એ ખોદે તો તે ભગવાનનો અને સંતનો અવગુણ જરૂર લે, પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખવો અને રાખે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, છે કેવો સાધુ હોય અને તે ધર્મમાં રહેતો હોય અને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેરે નાહવા જવું નહીં અને પાસે પધારી કરવી નહીં અને તેની વાત પણ ન સાંભળવી? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, છે જે સંત હિંમત રહિત વાત કરતો હોય, જે શું એક જન્મે કરીને નિષ્કામ આદિ ગુણ આવે છે? એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય, પણ આજ દેહે કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વે પ્રકારે ત્યાગ કરવો, અને જે એમ કહેતો હોય છે આને આ દેહે કરીને કૃતાર્થ થયા છીએ અને કામ ક્રોધ મદ મત્સર માન ઇત્યાદિ દોષનો શો ભાર છે, ભગવાન અને સંતના પ્રતાપે કરીને સર્વને નાશ કરી નાખીશું એમ જે કહેતો હોય અને તે કામાધિક દોષને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મંડ્યો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે સંત કેવળ પોતાના પુરુષાર્થને જ અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાનનું બળ ન રાખે અને એમ ન સમજે છે આ સાધને કરીને ભગવાનને રાજી કરવા છે તો તેનો પણ ત્યાગ કરવો. અરે વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હોય તેનો સંગ કરવો અને કેવાનો ન કરવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, વર્તમાન પણ સુધા સારા પારતો હોય અને નિશ્ચય સુધો હોય અને તે પાસે આપણ રહેતા હઈએ અને આપણને ટોકે નહીં અને પંપારીને રાખે તો તે મુક્તાનંદ સ્વામી જેવો લોક વ્યવહારે મોટો કહેવાતો હોય તેનો પણ સંગ ન કરવો. અને જે સંત પોતાને ટોક્યા કરે અને જે સ્વભાવ દેખે તે ઉપર ખટકો રાખે અને તે ન ટરે ત્યાં સુધી વાત કર્યા કરે અને લલ્લો ચપ્પો રાખે નહીં અને તે લોક વ્યવહારે મોટો ન કહેવાતો હોય તો પણ એનો સંગ કરવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે સંતમાં બધા ગુણ સારા મોટા મોટા ભક્તિ જ્ઞાન આદિ હોય પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ ન કરીએ? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જેને આરસ બહુ હોય અને નિંદ્રા બહુ હોય અને સ્નાન ધ્યાન આદિ જે નિયમ તેને પારવાનું કોઈ કહે તો કહે હમણાં કરીશું, સી ઉતાવળ છે ધીરે ધીરે થશે એમ બોલે તે સુધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સુધી સારી વાત કરતો હોય પણ તેની વાત ન સાંભળીએ આવો એનો વાણીમાં શો દોષ જાણવો? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, વાત કરવામાં પોતાને વિશે જે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ધર્મ તેની જ અહંકારે કરીને પોતે સરસાઈ દેખાડે અને બીજા સંતમાં જે જ્ઞાન ભક્તિ આદિ ગુણ તેની કાંઈ ન્યૂનતા દેખાડે એવો જેની વાણીમાં દોષ હોય તેની વાત ન સાંભળવી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેની વાણીમાં તો ઉત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતની પેઠે પાન કરીએ એવી તે કઈ વાણી છે? પછી તેનો પણ પોતે ઉત્તર કર્યો છે, જે સંત વાત કરે ત્યારે પોતે પોતાના સંબંધી મા બાપ બહેન ભાઈ તથા પોતાની જાતિ તેની કુત્સિત શબ્દે કરીને નિંદા કરતો હોય તો તેની તે વાણી સારી જાણવી સા સારું છે. તે વાણી જે સાંભળે તેને તે સંતની કોરનો એમ ગુણ આવે છે, આ સંતને તો કોઈ રીતે પોતાના દેહ સંબંધી આદિકમાં હેત નથી, માટે તે વાણીને અમૃતની પેઠે પાન કરવી. અને વળી સહજાનંદ અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે માન રાખવું અને કયે ઠેકાણે માન ન રાખવું? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાનનો દડ આશ્રિત હોય અને તે જેવો તેવો ગરીબ હરિભક્ત હોય તો પણ તે આગળ માન ન રાખવું, અને જેને સત્સંગ થકી કંઈક પાછો પગ પડી ગયો હોય તેને આગળ તો માન રાખવું પણ તેથી દબાઈ જવું નહીં. એ પ્રશ્ન ઉત્તરમાં તેનો વેણ ઉપર વેણ લાવવું, અને પ્રશ્ન ઉત્તરમાં તેના વેણ ઉપર વેણ લાવવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે હેત રાખવું અને કયે ઠેકાણે ન રાખવું, ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. અમે સર્વે સંતને સાધારણપણે કહેતા હોઈએ જે બુરાનપુર તથા કાશીએ કોણ જશે, ત્યારે કોઈ બોલે નહીં. ત્યારે તે સભામાંથી પોતે ઉઠીને અમને એમ કહેવું છે, કહો તો હે મહારાજ હું જાઉં, એમ કહીને અમારી આજ્ઞા લઈને ત્યાં જવું. એવે ઠેકાણે અમારી પ્રસન્નતાને અર્થે અમારા દર્શન આદિકનું હેત પણ ન રાખવું, અને અમે તથા સંત તે જેને કચવાણા હોઈએ અને વઢીને તિરસ્કાર કરીને બહાર કાઢી મૂક્યો હોય અને તે શોકે કરીને રોતો હોય અને તે પાસે કોઈ એકડમલ વિમુખ જેવો આવીને સંતનો અથવા અમારો અવગુણ કહેવા લાગે, ત્યારે એની આગળ તે સંતની કોરનું ને ભગવાનની કોરનું બહુ હેત જણાવે અને એમ કહે છે, હું તો એનો વેચાણ છું અને મારા કટકા કરી નાખે તો પણ મારે એમનો અવગુણ ન આવે, એ તો મારા કલ્યાણના કરતલ છે. એવી રીતે તે ઠેકાણે અતિશય હેત જણાવે. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જેણે કરીને ભગવાન રાજી થતા હોય તો પણ તે કરવું નહીં, અને જેણે કરીને ભગવાન પુરાજી થાય તો પણ તે કરવું, એવું તે શું છે? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, અમે કોઈક વચને કહીએ અને તેમાં જો અધર્મ જેવું હોય તો તેને વિશે ચિરકારી થવું કહેતા તેમાં ઘણીક વાર લગાડવી પણ તુરત માનવું નહીં. જેમ શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, અશ્વત્થામાનું માથું કાપી નાખો, પછી તે વચન અર્જુને ન માન્યું, તેમ એવી રીતનું જે વચન તેમાં અમે રાજી થતા હોઈએ તો પણ ન માનવું, તથા પંચવર્તમાન સંબંધી જે નિયમ કયા છે તેમાંથી જેણે કરીને ભંગ થતો હોય એવું જે વચન તે ન માનવું, અને એ બે વચન ન માનીએ અને ભગવાન કચવાતા હોય તો સારી પેઠે કચવાવવા દેવા પણ તેમાં રાજી ન કરવા. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનું ધ્યાન કરતે થકે મનને વિશે અનેક પ્રકારના ભૂંડા ઘાટના તરંગ ઉઠવા માંડે, જેમ સમુદ્રના મોટા મોટા તરંગ ઉઠે તેમ ભૂંડા ઘાટ ઉઠવા લાગે, ત્યારે તે ઘાટને કેમ ટાળવા? પછી એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જ્યારે એવા ભૂંડા ઘાટ થવા માંડે ત્યારે ધ્યાનને પડ્યું મૂકીને જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તારી વજાડીને સ્વામિનારાયણ 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 ભજન કરવું, અને એ હે દીનબંધો હે દયાસિંધો એવી રીતે ભગવાનની પ્રાર્થના કરવી, તથા ભગવાનના સંત જે મુક્તાનંદ સ્વામી જેવા મોટા હોય તેના નામ લઈને તેની પ્રાર્થના કરવી તો ઘાટ સર્વે ટરી જાય અને નિરાત થાય, પણ એ વિના બીજો એવો ઘાટ ટાળ્યાનો ઉપાય નથી. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સત્સંગમાં જે અતિ મોટો ગુણ જણાતો હોય અને તે ગુણનો સર્વે વખાણ કરતા હોય તો પણ તે ત્યાગ કરવા યોગ્ય હોય એવો કયો ગુણ છે, અને દોષ હોય અને તે ગ્રહણ કરવા યોગ્ય હોય એવો કયો દોષ છે? ત્યારે તેનો ઉત્તર પોતે કર્યો છે, મુક્તાનંદ સ્વામી જેવા હોય તે સર્વેથી સરસ વર્તમાન પાડતા હોય અને તેણે કરીને બીજા સંતને ઉદ્વેગ થાય, કેમ જે એમની બરોબર વર્તાય નહીં, તે સારું એ ગુણ યદ્યપિ મોટો છે તો પણ તેનો ત્યાગ કરીને સર્વે સંતને બરોબર વર્તવું અને બરોબર વર્તવારૂપ દોષ છે તો પણ એનું ગ્રહણ કરવું. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, આ સંતમાં એવો કયો એક દોષ છે જે જેનો ત્યાગ કરે ત્યારે સર્વે દોષ માત્રનો ત્યાગ થઈ જાય, અને એવો કયો એક ગુણ છે જે એક આવે સર્વે ગુણ આવે ત્યારે તેનો પણ ઉત્તર પોતે કર્યો છે, જો દેહ અભિમાનરૂપ દોષ છે તો તેમાં સર્વે દોષ રહ્યા છે, અને તેનો ત્યાગ કરે તો સર્વે દોષનો ત્યાગ થઈ જાય છે, અને હું તો દેહથી નોખો જે આત્મા તે છું, એવો જે આત્મનિષ્ઠારૂપ એક ગુણ તે આવે સર્વે ગુણ માત્ર આવે છે। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવા પંચ વિષયને સેવવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને કેવા પંચ વિષયને સેવવે કરીને બુદ્ધિમાં અહંકાર થઈ જાય છે, ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે, અને જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો દેશ, કેવો કાર, કેવો સંગ, કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન કરવો, ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠતા ઉઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞાએ કરીને પણ ન રહેવું, અને અમારા દર્શન થતા હોય અને તે મેરા સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસાડીએ અને કહીએ છીએ, અમારા દર્શન કરો, તો પણ તે ઠેકાણે બેસવું નહીં, તે કોઈક મીશ લઈને ઊઠી જવું, અને જે કારમાં વિષમ પણ વર્તતું હોય અને મારકૂટ થતી હોય, અને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવું, પણ તે જ ઠેકાણે રહીને માર ન ખાવો। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કયા શાસ્ત્રને સાંભળવા અને ભણવા, અને કયા શાસ્ત્રને ન સાંભળવા અને ન ભણવા, પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય, અને જે ગ્રંથ શુદ્ધ વેદાંતના હોય અને એક અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય, અને તે ગ્રંથ સુધા બુદ્ધિમાનના કરેલા હોય, તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં અને સાંભળવા પણ નહીં, અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન જે હોય અને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય અને હોય તો તેને ગાવવા અને સાંભળવા તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા અને સાંભળવા, ઇતિ વચનામૃત 6 અને 114 શ્રી કૃષ્ણાર્પણ નમો અસ્તુ તે।